તારીખ 8/11/1992, શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 916, 917 અને 918 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 425.
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 916, 646 લલ્લુજી મુનિ પરનો પત્ર છે. કૃપાળુ મુનિવરોને યથાવિધિ વિનય ઈચ્છીએ છીએ. બળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માસ કર્તવ્ય છે. હવે પછી આજે આવતા આગામી ચાતુર્માસ છે એના વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. નિવૃત્તિ ક્ષેત્ર હોય, પ્રવૃત્તિ ઓછી હોય એવા ક્ષેત્રમાં ચાતુર્માસ કરવો. નાના ગામમાં નડિયાદ વસવાદી જે સાનુકૂળ હોય તે એક સ્થળને બદલે બે સ્થળે થાય તેમાં વિક્ષિપ્તતાનો હેતુ સંભવિત નથી. જુદા જુદા વેચાઈ જતા હોય, સાથે હોય ને, બધા વેચાઈ જાય બે સ્થળમાં. એવી રીતે અસત સમાગમનો યોગ મેળવીને જો વેચાણ કરે તો તે વિશે સમય અનુસાર જેમ યોગ્ય લાગે તેમ તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી સત્સમાગમ રૂપ સ્થિતિ કરવી યોગ્ય છે. અસત્સમાગમ નો યોગ મેળવીને જો વેચાણ કરે, એટલે કોઈ સાંપ્રદાયિક પરિસ્થિતિ એવી હોય કે અસત્સમાગમ વધારે રહે એવી કોઈ પરિસ્થિતિ ઊભી કરે, વેચાણ કરે, એટલે શું કરતા હશે તમારે સ્થાનક વાસીમાં વેચાણ કરે, કોઈ એવું ફંક્શન ગોઠવતા હશે ગમે તેવું, અસત સમાગમનો યોગ મેળવીને તેને યોગ્ય લાગે તેમ જણાવીને તમારે તો એ અસત સમાગમમાં નહીં રહેતા સત્સમાગમમાં રહેવું, એટલી સલાહ આપી છે. એટલે કે જેનો સમાગમ કરવા યોગ્ય નથી તેનો સમાગમ કોઈ પણ પ્રકારે ઈચ્છનીય નથી, કરવા યોગ્ય નથી. ભલે ધર્મના ક્ષેત્રમાં આવેલા લોકો છે, ઉપાશ્રયમાં આવતા હોય, એનો અર્થ એ નથી કે ઉપાશ્રયમાં કે મંદિરમાં કે આવે એટલે બધા સત્સમાગમ કરવા યોગ્ય હોય છે, એવું કઈ નથી હોતું. એટલે અત્રે સ્થિતિનો સંભવ વૈશાખ સુદ બીજ થી પાંચમ, ધર્મપુર થી પછી વૈશાખ સુદ બીજ થી પાંચમ નીકળી જવાના છે, ત્યાં સુધી રોકાવાના છે. એક મહિનો બરાબર ધર્મપુર રોકાવાના છે. સમાગમ વિશે અનિશ્ચિત અને ક્યાંય મળવાનું કઈ નક્કી થઈ શકે એવું નથી. પરમ શાંતિ નિવૃત્તિ માર્યા છે. ધર્મપુર નાનું એવું ગામ છે, બોચાસણ પાસે છે, સ્વામિનારાયણ બોચાસણ છે, એની પાસે આવે છે ધર્મપુર. નવસો ને સત્તર માં પણ લલ્લુજી મુનિ ઉપરનો છે. આજે દશાદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, તે સફળ થશે. ઠીક, કોઈ વાત કહી હશે, લખી હશે તો એને બરાબર સંભાળજો, ખોતરશો નહીં, એટલે એની બરાબર યત્ન કરશો, જતન કરશો. ખોતરશો નહીં, તમારે હિન્દીમાં નહીં આવતો. એમ કે બી વાવ્યું હોય તો એ જમીનને બરાબર પોચી કરી અને વાવી દીધું હોય, પછી એ જમીનને ખોદવી કે એની અંદર કોઈ બીજી પ્રક્રિયા ન કરવી. હા, એટલે જે કાંઈ તમને કહ્યું છે એ જ્ઞાનના બીજભૂત છે અને એને બરાબર સંભાળજો, તો એની સંભાળવાથી એની સફળતા થશે. પણ બીજા વિક્ષેપવાળા કોઈ અંદર તર્ક વિતર્ક નહીં કરતા. તો ગૂઢ ભાષામાં લખવાની એમની પદ્ધતિ છે. ઘણી વાતો એ ગૂઢ ભાષામાં લખે છે. બીજ વાયવું છે, સફળ થશે, ખુતરશો નહીં તમે. ભક્તિ સારી હતી ને લલ્લુજી, બહુ ભક્તિ હતી. વાત ખુલી નથી એટલે શું ખબર પડે. કોઈ વાત તો એવી, કોઈ રહસ્ય નું, કોઈ રહસ્યભૂત કોઈ વાત કહી હશે. ચતુરાંગુલ હે દ્રગ છે મિલ હે, એ આગળ ઉપર સમજાશે. જે બિના નયન આપણે આ છે, યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ થાક કિયો, એમાં સાતમી કડી છે. ચતુરાંગુલ હે દ્રગ સે મિલ હે, એ ઉપર ઘણા પ્રશ્ન કરે છે. ચતુરાંગુલ એટલે ચાર આંગળ, અને દ્રગ એટલે દ્રષ્ટિ. વસ્તુ સ્વરૂપ શુદ્ધ આત્મા છે, એ દ્રષ્ટિથી કેટલો દૂર છે કે ચાર આંગળ છે એટલે અંતર જ નથી. એનો અર્થ એમ કે દૂરની ચીજ ન દેખાય, પણ ચાર આંગળ છેટી હોય ન દેખાય એની ક્યાં વાત છે. પણ ત્યાં એમણે એમ કહ્યું છે ચતુરાંગુલ હે દ્રગ સે મિલ હે, પણ એ વાત રહી સો ગુરુગમ કી. ગુરુગમ વગર એ વાત આટલી નજીક, સમીપ સ્વરૂપ આટલું સમીપ હોવા છતાં ગુરુગમ વગર એ સમજાતું નથી. એ વાત કહે છે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. પૂર્વના શાસ્ત્રો પણ સ્મૃતિમાં છે. આ 32-33 વર્ષની ઉંમરે પણ કેટલા શાસ્ત્રો વાંચી નાખ્યા છે, એટલી સ્મૃતિ છે. કોઈ એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોની સંધિ લાગે છે, અનુસંધાન થાય છે અને પછી કહેવાય છે. એટલે ક્યારેક એ લખતા અટક્યા છે એનું કારણ એ છે કે એટલું બધું અનુસંધાન કેવી રીતે લખાણમાં દર્શાવવું, અને લખવા જાય તો ક્રમ પડે અનુસંધાન એક સાથે થાય છે. બધું અનુસંધાન હજારો શાસ્ત્રોનું એક સાથે થાય છે. જેમ કેવળ જ્ઞાનમાં બધું એક સાથે જણાય, આ કેવળ જ્ઞાનની જાતિનું શ્રુત જ્ઞાન છે. શું એટલે હજારો શાસ્ત્રોનું, અનેક નયોનું અનુસંધાન એક સાથે થઈ જાય છે. કહેવા જતાં કે લખવા જતાં ક્રમ પડે છે. એટલે જે પ્રકારે જ્ઞાનમાં આવે છે એ પ્રકારે બહારમાં વ્યક્ત થઈ શકતું નથી વાણીમાં, લખાણમાં. એટલે લખનારને એનો યથાર્થ ભાવ ન ભાસે અથવા બરાબર ન સમજાય એટલે લખતા અટકી ગયા છે. ઘણી જગ્યાએ પત્રમાં નથી લખતા. આનું કારણ એ છે કે તમને વાત સમજાશે નહીં, ઘણી વાતો સાથે કહેવી પડે છે, સાથે સમજવાની હોય છે. લખાણમાં એ પરિસ્થિતિ સંભવિત નથી. તો એવો એમનો ઉપયોગ હતો. લઈને જ આવે છે, પણ એમાં શું છે કે અભેદતા ઘણી છે, અને એ અભેદ ઉપર અભેદનું ઉનાળ એમને અનુભવ ગોચર છે. આમને તો એ અભેદના ભેદોની સ્પષ્ટતા ઘણી છે, સ્પષ્ટ ઘણું છે ને. એટલે અભેદમાં પણ કેવા કેવા ભેદો છે એ બધું પણ એમને ઘણું સ્પષ્ટ છે. અનંત આગમે પોતે જ કહ્યું છે, જ્ઞાનીના એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. ગુરુદેવશ્રી એકવાર રાત્રિ ચર્ચામાં એવું કઈ કહેવા જતા હતા, એમના વચન યાદ નહોતું શ્રીમદજીનું, પણ કહેવામાં એ જ માગતા હતા. એટલે હું વચ્ચે બોલી ગયો કે એક શબ્દમાં અનંત આગમ ભર્યા છે, બહુ ઉલ્લાસ છે. હા, પણ એમ જ છે કે એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. હું કે અનેક શબ્દોને આગમ કહેવું કે ન કહેવું, એક શબ્દમાં અનંત આગમ છે. તો આટલા બધા વચનો છે, શબ્દો નહીં, આટલા શબ્દો ને આટલા વચનો છે. હા, જ્ઞાની નું વચન જ નહીં છે, એ જ નય છે. એ તો એ શબ્દ નહીં તો એ જ છે ને, એમનું જ્ઞાન છે એ નય છે. એ તો પ્રમાણ જ્ઞાન છે, એનો અવયવ છે. પછી તો પ્રમાણ ની બહાર તો અપ્રમાણ તો છે નહીં. પછી એમનું જ્ઞાન છે, એમનું વચન છે, એ બધું નય જ છે. જ્ઞાની નું વચન જ નય છે. નય ની પરિભાષા કરી છે તો વ્યાખ્યા કરે છે. નય કોને કહેવો કે જ્ઞાની નું વચન તે નય જાઓ. કયા આચાર્ય છે? હા, એમાં લીધું છે અમે જીનેન્દ્ર મુરલીજીએ, સિદ્ધાંત જીનેન્દ્ર સિદ્ધાંત કોષમાં એ વાત લીધી છે. જ્ઞાની ના વચન ને નય નો જ્યાં વિષય ચાલ્યો છે ત્યાં જ્ઞાની ના વચન ને નય કહ્યું છે. શાસ્ત્ર ના આધાર આપ્યા છે ને એમણે, એક એક શાસ્ત્ર. વ્યાખ્યાન કરતા વખતે એમ કહ્યું છે કે આ જીન વાણી છે, બેનશ્રી ની વાણી નથી, આ જીન વાણી છે એમ કહ્યું છે. તો એ તો જીન થયા છે ને, એટલે જીન વાણી કહ્યું ને. સમ્યક જ્ઞાન કો પ્રમાણ કહેતે હૈ ઓર જ્ઞાતા કે અભિપ્રાય કો નહીં કહેતે હૈ. વચન ને નથી કહેતા, જ્ઞાતા કો કે અભિપ્રાય કો નહીં કહેતે હૈ. લઘિયશ્રય કારિકા 52, લઘિયશ્રય સ્વવૃત્તિ કારિકા 30 અને પ્રમાણ સંગ્રહ શ્લોક 86, આટલા આધાર દીધા છે એક વચન માટે. કપા કરીને એક કસાય પાઉડ એનો પહેલા ભાગમાં 13-14 ગાથા, 168 શ્લોકમાં 75 ગાથા, 200 પાનો, ધવલામાં 3x1, 2x2, 15x18, ધવલા 6x14x1, 45x182, કેટલા એક જ વચન માટે એટલા આધાર આપ્યા છે. 85 કાય તાત્પર્ય વૃત્તિ 43-86-12, આટલા શાસ્ત્રો નો આધાર આપ્યા છે. સમ્યક જ્ઞાન જે જ્ઞાતા નો અભિપ્રાય છે એને જ નય કહેવામાં આવે છે. આ નય ની વ્યાખ્યા છે. શું? જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુ ઉપાયો ન્યાસો ઉચ્યતે, નયો જ્ઞાતુર અભિપ્રાયો યુક્તિ અર્થો, યુક્તિ તો અર્થ પરિગ્રહ. આટલું સંસ્કૃત છે. અનેકાંતાત્મક વસ્તુ મેં વિરોધ કે બિના હેતુ કે મુખ્ય થશે, સાધ્ય વિશેષ કે યથાર્થતા કો પ્રાપ્ત કરાને મેં સમર્થ પ્રયોગ કો નહીં કહેતે હૈ. યથાર્થતાને પ્રાપ્ત કરાવવા માટે જો એવો એ સમર્થ જ્ઞાનનો પ્રયોગ એને નહીં કહેવામાં આવે છે. ઘણી ઘણી વાતો લખી છે. વાણી આવી ગયા છે વિશાખ મહિનામાં, અમદાવાદ ઉપર થી ને વાણી આવી ગયા છે. તમે કેટલા પ્રશ્નો લખ્યા તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકાર રૂપ જાણો છો, તો પણ કિંચિત સમાધાન અર્થે યથામતિ, ઠીક છે, મારી જેટલી મતિ છે એટલી, મારી બુદ્ધિ છે એટલે યથામતિ સંક્ષિપ્તમાં તેનો ઉત્તર અત્રે લખું છું. આ એક મહાન પુરુષો, એમાં પણ વિશેષ પ્રજ્ઞાવંત પુરુષો હોય છે, એની આ એક નમ્રતા હોય છે. એ તોડરમલજી પણ એમ લખે છે, મારી બુદ્ધિ અનુસાર જવાબ આપું છું તમને, હું તો અલ્પ બુદ્ધિ છું, બીજા કરતા બહુ આગળ છે, એમની હારે કોક જ આવી શકે એવું હોય, અથવા લગભગ એમના કાળમાં કોઈ ના આવી શકે એવું હોય, તો કે મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે ઉત્તર લખું છું. સત્પુરુષની યથાર્થ જ્ઞાન દશા, સમ્યક્ત્વ દશા, ઉપશમ દશા, તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે, કેમ કે પ્રત્યક્ષ તે ત્રણેય દશાનો લાભ શ્રી સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. આ ઓળખાણનો મુદ્દા લીધા એમણે, શું કે યથાર્થ મુમુક્ષુ જીવ છે, મુમુક્ષુ જીવ એટલું ન લીધું, શું યથાર્થ મુમુક્ષુ જીવ છે એ સત્પુરુષના સમાગમમાં એટલે પરિચયમાં આવે છે, ત્યારે એની અંતરંગ જ્ઞાન દશા, સમ્યક્ત્વ દશા અને ઉપશમ દશા ત્રણ લીધી, દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે લઈ લીધા. શું જ્ઞાન દશામાં સમ્યક જ્ઞાનની દશા, સમ્યક્ત્વ દશા સમ્યક દર્શનની દશા, અને ચારિત્રમાં કષાય રસ જેનો ઉપશમિત થઈ ગયો છે, ઉપશમને કષાય રસમાં લેવો છે. એટલે કે રાગ દ્વેષ હોવા છતાં રસ વગરના નિરસ છે, લુખા છે, એવા જેના પરિણામ છે તે જાણે, અને પ્રત્યક્ષ તે ત્રણેય દશાનો લાભ પ્રત્યક્ષ એનું એને જોવા મળે છે, એમના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. મુમુક્ષુ છે ને એટલે કેટલાક અંશે થાય છે, સર્વાંશે થાય છે એમને લીધું, યથાર્થ મુમુક્ષુ હોય તો એને કેટલાક અંશે થઈને એ અંશ ઉપરથી પ્રતીતિ આવે છે કે આ સત્પુરુષ છે, વિશ્વાસ આવે છે, અને પ્રતીતિ આવતા એમના પ્રત્યે સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ થાય છે. સ્વચ્છંદ નિરોધપણે 751 માં લીધું ને, બીજ રૂચિ રૂપ સંકિત જેને કહે છે, શું એવી રૂચિ પ્રગટે છે, બહુ સારા શબ્દો આપે, આપ્ત પુરુષ કરીને લીધું છે ને, ખાતરી છે, ક્યારે પણ એને શંકા પડે નહી. ગુરુનું વચન એટલે બ્રહ્મ વાક્ય, શું ગુરુનું વચન એટલે બ્રહ્મ વાક્ય, ખરાશ વાત પૂરી થઈ ગઈ, ચર્ચા અને વિવાદનો વિષય ત્યાં પૂરો થઈ ગયો, ખલાસ થઈ ગઈ. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, એમનું વચન પડ્યું કે ઝીલી લેવાનું છે, અપૂર્વ આજ્ઞાની રૂચિ છે, એવી એની રૂચિ છે. શું અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ, સ્વચ્છંદ વગરની ભક્તિ, ભક્તિ હોય અને સ્વચ્છંદ પણ હોય એમ નહીં, સ્વચ્છંદ નિરોધ પણ ભક્તિ, એને પ્રથમ સંકેત કહ્યું છે, અથવા પરમાર્થ સમ્યક દર્શનનું આ પ્રત્યક્ષ બીજ છે. શું પ્રત્યક્ષ કારણ છે, બીજભૂત પ્રત્યક્ષ કારણ છે, એ આત્મસિદ્ધિમાં લીધું, પ્રત્યક્ષ શબ્દ વાપરીને કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત આગ્રહ જી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યેક 17મી ગાથા છે આત્મસિદ્ધિને અહીંયા 751 માં લીધું છે સુભાગભાઈ ને આત્મસિદ્ધિ વાંચીને ત્રણ પ્રકારના સંકિત નો ખ્યાલ ગયો છે શું તો કે એનો એનો વિસ્તાર કરી દો મને થોડો વિશેષ સમજાવો શું કીધું સુભાગભાઈ ઉપર નો પત્ર છે ને આત્મસિદ્ધિમાં કહેલા સંકિત ના પ્રકાર નો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસા નો કાગળ મળ્યો છે વાંચી લીધું નહી આત્મસિદ્ધિ વાંચ્યા પછી હોમવર્ક કર્યું છે એમ કે છે શું સાંભળી લઈએ અને વાંચી લઈએ એમ નથી જે વાત આવે છે એના ઉપર પોતે રિસર્ચ કરે છે અરે આ ગ્રંથ વાંચી ગયા પછી ઘણાને ખબર નથી કે આત્મસિદ્ધિની શાસ્ત્રની ગાથામાં કઈ ગાથામાં કયું સંકેત કીધું છે એ નથી ખબર હજી વિદ્વાનો થઈ ગયા પછી હું આમાં સાધારણ ખ્યાલ નહીં પણ એમને વાંચી વાંચીને વિદ્વાનો થઈ ગયા એમાં કઈ ગાથામાં કઈ કયું સંકેત કીધું છે ખબર નથી પ્રશ્ન તો પોતાની મેં ઉઠ્યો નથી કે આમાં કેટલા સંકેત કીધા છે એ સ્વભાવભાઈ ને પ્રશ્ન ઉઠ્યો જો આ એમની ભૂમિકાની નિર્મળતા બતાવે છે ફાગણ મહિનો છે ને જેઠ મહિને તો સંકેત થયું છે જેઠ સુદમાં આજ 30મા વર્ષમાં એમને જેઠ મહિનામાં તો સુમેર દર્શન નિર્વિકલ્પ પ્રાપ્ત થયું છે આ ફાગણ તો પૂરો થવા આવ્યો ચૈતર વૈશાખ 2 મહિના બાકી છે સુમેર દર્શન થવાની પૂર્વ ભૂમિકામાં આવ્યા છે તો આત્મસિદ્ધિ વાંચ્યા પછી એમાં સંકિતના પ્રકાર છે એ વિશેષ મારે જાણવા છે ખુલાસા બાર બાર લખો તો પદ્ધતિસર સિસ્ટમેટિકલી 1 2 3 કરીને લખ્યા છે બીજું તો બહુ જ સંક્ષેપમાં લખ્યું છે પહેલામાં તો હજી આટલા શબ્દો વાપર્યા છે બીજા સંકેતમાં તો એમણે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ 4 જ શબ્દ વાપર્યા છે તે સંકેતનો બીજો પ્રકાર છે 4 શબ્દમાં બીજું સંકેત કીધું છે એ સ્વભાગભાઈ સમજી ગયા છે બીજા સમજે કે ન સમજે સ્વભાગભાઈ સમજી ગયા છે એવી નિર્મળતાથી ભણતર નહોતું શાસ્ત્રનું ભણતર નહોતું બીજું લૌકિક ભણતર નહોતું એ જમાનામાં તો ક્યાં હતું ભણતર કહેનારનો આશય મર્મ સમજતા હતા નહીતર જાય અધરથી જ જાય અધરથી જ જાય એ તો ખ્યાલ આવે છે અધરથી જાય છે ખ્યાલ આવે એ ક્યાં ખબર આવું તો કલકત્તામાં લીધું હતું ભારે વાત છે આવી બધી વાતો છે તો આપણે આટલી બધી ચર્ચાઓ કરીને આટલા બધા શાસ્ત્રો વાંચ્યા પણ હજી આપણને ખબર નથી એવી વાતો છે આગમમાં આવું જુદું પાડીને ક્યાંથી દેખાડે શું એટલે સૌભાગભાઈએ પણ મુમુક્ષુ સમાજ ઉપર ઘણો ઉપકાર કર્યો શ્રીમદજી નો તો ઉપકાર છે આ સુભાગભાઈ નો ઉપકાર છે આ બધી વાતો ખેંચી ખેંચીને બહાર કાઢે છે કાઢાવી છે પોતા માટે સમાજને પણ જિજ્ઞાસુ જીવ હોય એને કામમાં આવી જાય એવી વસ્તુ છે આ બધી મૂળ ની વાતો છે શું જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે જે સત્પુરુષના ઉપદેશથી એવી પાત્રતા પ્રગટે તેમને પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે શું કહે છે આમ કરીને સત્પુરુષનો મહિમા કર્યો કે જે સત્પુરુષના ઉપદેશથી આવી દશાના અંશો પ્રગટે કે સત્પુરુષની જ્ઞાન દશા સમ્યક્ત દશા અને મિથ્યાત્મમાં પણ પકડી લઈએ હજી સમ્યક દ્રષ્ટિ નથી થયો મુમુક્ષુ હજી સમ્યક દ્રષ્ટિ નથી થયો પણ મિથ્યા દ્રષ્ટિ રહ્યો છતાં જ્ઞાનીને પકડી લઈએ એ જેના ઉપદેશે એવી દશાના અંશો પ્રગટે, એ ઉપદેશમાન ઉપદેશ કરનારની દશા કેવી હશે એમ કે છે. આપણે એ કાઢ્યું છે ને આમાંથી, શોભાનિધિમાંથી કાઢ્યું છે ગુરુ ગરિમામાં, કે જે ગુરુના એક પ્રવચનથી સમ્યક દર્શન પ્રગટે અને એક ભાવતારી પણ પ્રગટે, એ ગુરુની દશા કેવી હશે એ જોવાનું છે. જેના એક એક પ્રવચનથી સમ્યક દર્શન પ્રગટે, એ ઉપદેશ દેનારની દશા કેવી હશે એ વિચારવાનો વિષય છે. હજી તો માંદી નથી, પેલા આ બધું ઉભું થઈ ગયું છે. ભલે તીર્થંકર પ્રકૃતિ નો માંદી હોય, પણ એવા બધા પ્રકારો અગાઉથી ઉદયમાં આવી જાય છે. એવા બધા પ્રકારો આ માણસને, ઘણી વાર ઘટપણમાં બુદ્ધિ નથી બગડી જતી, એનો અર્થ શું છે? દુર્ગતિમાં તિરિંજ ગતિમાં જવાના હોય તો પછી બધી પ્રકૃતિનો થોડો થોડો અહીંયા અણસાર આવવા માંડે, એ બધી પરિસ્થિતિ થાય છે. કે એમ સારી શુભ પ્રકૃતિ અશુભ પ્રકૃતિ તીવ્ર થાય ત્યારે એની પહેલાના બધા લક્ષણો અગાઉથી આવવા માંડે. સૂરજ ઉગ્યા પહેલા અજવાળું થઈ જાય છે કે નહીં? ઉગે ને અજવાળું થાય એમાં ક્યાં પ્રશ્ન છે? ઉગ્યા પહેલા અજવાળું થવા માંડે, તેના તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ પડે તેવું છે. ઉપાદાન નિમિત્તથી ઉપાદાનને સમજી લ્યો એમ કે છે. જેના નિમિત્તે આ પ્રગટ થયું એના ઉપાદાનને સમજી લ્યો, કે જેમાં નિમિત્ત પડ્યા નિમિત્તના ઉપાદાનને સમજો એમ કે છે. અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય, શું એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય, તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી. તે પણ પ્રત્યક્ષ સમજાશે. અને જે કોઈ ઉપદેશ એકાંતે આપતા હોય તેમને તો આવી એક પણ દશા ઉત્પન્ન થાય એ પ્રત્યક્ષ સમજી શકાય એવી વાત છે. સત્પુરુષની વાણી સર્વનયાત્મક વર્તે છે. એક વચનમાં એક નયમાં બીજા નયની સંધિ લાગેલી હોય છે. અર્પિત અનર્પિત સિદ્ધે હે મોક્ષશાસ્ત્રમાં ઉમા સ્વામીનું છે ને, અર્પિત એટલે જે કહ્યું છે એમાં નથી કહ્યું, એની જે સંધિ લાગે છે એનાથી વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થઈ જાય છે એમ કે છે. વસ્તુ છે એને એમ કે વસ તુને આ ઉત્પાદ વ્યય છે એમ કહેતા ધ્રુવ સિદ્ધ થાય છે, ને ધ્રુવ કહેતા ઉત્પાદ વ્યય સિદ્ધ થાય છે એમ કે છે. ભલે ન કહ્યું હોય તો પણ સિદ્ધ થઈ જાય છે. બીજું પડખું દ્રવ કહેતા પર્યાય સિદ્ધ થાય છે, ને પર્યાય કહેતા દ્રવ સિદ્ધ થાય છે. કેમ કે દ્રવ વિનારી હોતી નથી, દ્રવ વિના અને દ્રવ હોય ને એનું પરિણામ ન હોય, એની દશા ન હોય, દશા વગરનું દ્રવ હોય એવું કોઈ દિવસ બને નહીં. એટલે વગર કીધે પણ એ સિદ્ધિ થઈ જ જાય છે. સત્પુરુષની વાણી સર્વનયાત્મક વર્તે છે. બધા નયો ગર્ભિત છે એમની વાણીમાં, એટલે ક્યાંય એકાંત એમની વાણીમાં થતું જ નથી, અથવા થાય છે એવી કલ્પના કદી પણ કરવા જેવી નથી. એવી કલ્પના કરવા જેવી નથી કે એકાંત છે. ભલે કોઈ વાત એવી જોરથી કહી હોય કે જે એકાંત જેવી લાગે, તો પણ એમાં એકાંતપણાની કલ્પના કરવા જેવી નથી. એકાંત નયાત્મક એટલે શું છે? કોઈ એકાંત કરતું હોય, એક નયનું એકાંત કરી લેતું હોય, એવો જ એનો ઉપદેશ હોય, તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થઈ, એક પણ એટલે સમ્યક પ્રસંગ જ્ઞાન અને ઉપશમ કાંઈ પ્રાપ્ત થાય નહીં, એકાંતમાં ન થાય એમ બધું ગ્રહિત થઈ જાય છે. બીજા પ્રશ્નનું ઉત્તર, હવે પ્રશ્નનો ઉત્તર બંને પોતે લેખા છે. જીન આજ્ઞા આરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે? શું જીના જ્ઞાન નો આરાધક હોય એને સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે નહીં, કેવી રીતે છે? ઉત્તર, તથારૂપ પ્રત્યક્ષ સદગુરુ ને યોગે. શું? તથારૂપ પ્રત્યક્ષ સદગુરુ ને યોગે, અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધન થી એટલે સંસ્કાર લઈને આવેલો હોય તો. જીનાગ્ના યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય, એમાં સંદેહ નથી. મોક્ષ થાય ક્યારે? કે સત્પુરુષ નો પ્રત્યક્ષ સદગુરુ નો યોગ હોય તો. ન હોય તો પૂર્વ સંસ્કાર લઈને આવ્યો એ સદગુરુ ના યોગે પાછો. પ્રત્યક્ષ સદગુરુ ના યોગે કા સંસ્કાર લઈને ભૂતકાળ માંથી અહીંયા આવ્યો હોય અને કા અત્યારે હોય. અને યથાર્થ જીનાજ્ઞા ને સમજે ને એને પ્રતીત આવે અને એનું આરાધન આચરણ થાય તો અવશ્ય મોક્ષ થાય, એમાં સંદેહ નથી. જીનાજ્ઞા ને યથાર્થપણે પ્રતીત કરે, સમજે અને આરાધને મોક્ષ ન થાય એમ કેમ બને? પણ એવું ક્યારે થાય કે પ્રત્યક્ષ સત્પુરુષ નો યોગ હોય તો થાય, ને કા એ યોગ થી સંસ્કાર પ્રાપ્ત હોય તો થાય? આ શરત છે, પૂર્વ શરત છે. એમનેમ સીધું કોઈને જીનાજ્ઞા સમજાઈ જાય છે કે એની પ્રતીતિ આવી જાય છે એમ બનતું નથી. એમનેમ નથી, અંદરથી નથી બનતો. એમ પ્રશ્ન પૂછ્યો છે. શું? જ્ઞાન પ્રજ્ઞા એ સર્વ વસ્તુ જાણેલી હોય અને પ્રત્યાખ્યાન પ્રજ્ઞા એ પછકે અને પછી એને એને એનું પછાણ કરે તો તેને પંડિત કયા છે? શું આ ઓલો કન્ફર્મેટરી ક્વેશ્ચન જેને કહેવાય, પોતાની વાતને કન્ફર્મ કરાવે છે કે આ પંડિત બરાબર, આને પંડિત કહીએ તે બરાબર છે, એ કન્ફર્મ કરો એમ કે આ વાતને. શું? ઉત્તર કે તે યથાર્થ છે. સીધો જવાબ પહેલો આપ્યો છે કે તે યથાર્થ છે. એવા પંડિત, એને પંડિત કહો તો તે યથાર્થ. જે જ્ઞાને કરીને પ્રભાવ પ્રત્યેનો મોહ ઉપશમવા પામે, ઉપશમ ન થયો હોય અથવા ક્ષય ન થયો હોય તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે. એ જાણપણું છે, એનાથી મોહ ઉપશમ પામતો નથી, એટલે દર્શન મોહ નો રસ ક્ષય પામતો નથી અથવા ઉપશમતો નથી, સમાતો નથી. તે જ્ઞાન ને જ્ઞાન શું કહેવું? ખરેખર અજ્ઞાન છે. પંડિત હોય તો પણ તેને એ પંડિત ના જ્ઞાન ને અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન છે. ભૂલ ક્યાં પડે છે કે કોઈ જીવને શાસ્ત્ર જ્ઞાન સાથે ત્યાગ વર્તે છે. કોઈ જીવ એવા છે કે જેને શાસ્ત્ર જ્ઞાન પણ બરાબર છે, આગમનું શાસ્ત્ર અનુસારનું, અને એ પ્રચખાણ પણ કરે છે ને ત્યાગી પણ હોય છે, તો એ જ્ઞાની ખરા કે નહીં? તો કે એ બાહ્ય લક્ષણ છે બંને. એ બંને એની યથાર્થ જ્ઞાન દશા, આત્મજ્ઞાન દશા, આત્મભાન દશા, યથાર્થ સમ્યક્તા એમ. શું? અને મોહનો ઉપશમ યથાર્થ સમ્યક પ્રકારે આત્માભિમુખ થઈને અથવા ક્ષય થયો હોય તો એ કહેવાય, તો એ પંડિત છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પ્રભાવ પ્રત્યે ઉદાસીન થવું છે. એ નાસ્તી અપેક્ષા એ લીધો. અસ્થિથી જ્ઞાનનું લક્ષણ સ્વભાવ પ્રત્યે ઉલ્લસિત થવું તે છે, અને નાસ્તિથી જ્ઞાનનું લક્ષણ પ્રભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. એક બાજુથી ઉદાસીન થાય, બીજી બાજુ ઉલ્લસિત થાય, બે વસ્તુ છે, ત્રીજી વસ્તુ છે નહીં. કેમ પણ ઉદાસીન થવાતું નથી જાણ્યા છતાં? જાણ્યું કે પર પદાર્થમાં, પર વસ્તુમાં સુખ નથી, પણ અનુભવ કાળે પર વસ્તુ માંથી સુખ નો અનુભવ ભ્રાંતિપણે કરી રહ્યો છે. તો પર વસ્તુ જણાતા સુખ રહિત જણાય, સુખ થી ખાલી જણાય, સુખ થી શૂન્ય જણાય, તો ઉદાસીનતા આવે. કેમ કે સુખ સુખ દેખાય તો રસ આવે, ને સુખ ન દેખાય તો રસ આવે નહીં. એ જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ તો સુખ બુદ્ધિ એ રસ લેવાનો છે. સુખ નો હોય ત્યાં એને રસ લેવાનો એનો સ્વભાવ જ નથી. લેવો હોય તો ન લઈ શકે. શું લેવો હોય તો ન લઈ શકે. જે લાડવામાં જે મીઠાઈમાં સુખ માન્યું હતું તે ખાતા ખાતા કલ્પના ખલાસ થઈ કે નહીં? થોડું ખાધા પછી જેટલી કેપેસિટી છે એટલો ખવાઈ ગયું, પછી કલ્પના ખલાસ થઈ કે નહીં? હવે એ સુખ બુદ્ધિ ક્યાં રહી છે? નહીં નહીં, હવે તકલીફ થઈ જશે, હવે નહીં ખવાય, હવે તકલીફ થશે. હવે એ તકલીફનું કારણ દેખાય છે, સુખનું કારણ નહીં પણ એ દુઃખનું કારણ દેખાય છે. આમ છે, આ રાગ હોય એના એના ઉપર દ્વેષ થાય ત્યારે શું થાય છે? પોતાના કુટુંબના સ્વજન પ્રિયજન હોય છે એના ઉપર રાગ ઘણો હોય છે, સુખનું કારણ છે. એની સાથે ક્લેશ થાય ને, ખરેખરો ક્લેશ થાય, તીવ્ર દ્વેષ થાય. પછી એને જોતા કેવું લાગે? જેને જોતા અડધો અડધો થઈ જતો હતો એને જોતા ઝેર જેવું લાગે. હે, આંખમાં સીધું ઝેર ભરાઈ જાય. આ એક કશાય બીજા કશાય ને આમ ફેરવે છે. ત્યારે આ તો યથાર્થ જ્ઞાન છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખ નથી એમ દેખાય છે. સુખ શું છે? ત્યાં ઉદાસીનતા આવ્યા વગર રે નહીં. ઓલો દ્વેષ છે એ ઉદાસીનતા નથી, પણ એ દ્વેષ છે ને આ ઉદાસીનતા છે. એ સુખ નથી. મારું ક્યાંય એમાં મારા પણ નથી, મારું કાંઈ મારાથી ખાલી છે, મારા સુખથી ખાલી ને શૂન્ય છે. અધ્યાત્મ ના આધારે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. ખરેખર તો તપાસી લેવી. રસને સમજવો હોય તો સુખની કલ્પના ને વિચારી લેવી. સુખની કલ્પના ને વિચારતા કલ્પના વિલય પામી જશે. કલ્પના કલ્પના તરીકે ઊભી નહીં રહી શકે. આ અવલોકન અથવા તપાસણી જે છે, અવલોકન પહેલા જે તપાસણી છે એમાં જ આ બધું ખતમ થવા માંડે છે. અવલોકન માં તો થાય જ, પણ અવલોકન ન આવે ને ત્યાં એની કલ્પના સુખની ઉડી જાય એવું છે. બસ સુખની કલ્પના ઉડી જાય એટલે એને રસ આવે નહી. આ સિદ્ધિ વાત છે. સ્વભાવ પ્રત્યે ઉલસિત થાય એટલે તીવ્રપણે સ્વભાવ રૂચે, સ્વભાવની અનન્ય રૂચિ પ્રગટે. એનાથી અન્યપણે રહેવાનો વિકલ્પ છે એ પોસાય નહીં. વચ્ચેનો વિકલ્પ ન પોસાય, એનો ને એનો વિકલ્પ ન પોસાય. એનું નામ અનન્યપણું છે. કેમ કે વિકલ્પમાં ભેદ પડે છે, અન્યપણું થઈ જાય છે. પ્રશ્ન, એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. આ પણ કન્ફર્મેટરી ક્વેશ્ચન છે, તે યથાર્થ છે. એકાંત ક્રિયા માને તે મિથ્યાત્વી કહ્યા છે, તો કે તે પણ યથાર્થ છે. ઠીક, એકાંત જ્ઞાન માને એટલે બસ આ જેટલું વાંચે ને જ્ઞાન જેટલું વધે, સાંભળે વાંચે ને જેટલું જ્ઞાન વધે એનાથી આત્મકલ્યાણ થઈ જાય, એ એકાંત જ્ઞાની છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. પછી ક્રિયા કરે એટલે એટલો ત્યાગ કરે, કાંઈ સમજે નહીં, બધું છોડો છોડો બધું છોડો, દીક્ષા લઈ લ્યો, દિગંબર થઈ જાઓ, એ એકાંત ક્રિયાથી માને, એકાંત ક્રિયાને માનનારા છે, તે પણ મિથ્યા દ્રષ્ટિ કયા છે. શું તે યથાર્થ છે? પ્રશ્ન, ચાર કારણ મોક્ષ જવાને કયા છે? તે ચાર માંથી એકે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી? ઉત્તર, કે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ એ ચાર કારણ મોક્ષ ના કયા છે? પ્રશ્ન કરનારે નામ નથી આપ્યા ચાર કારણ ના. ઉત્તરમાં પોતે નામ આપ્યા છે. ચાર કારણ થી મોક્ષે જાય, શું એમાંથી એક ઓછું હોય તો જાય કે ન જાય, તો કે દર્શન જ્ઞાન ચારિત્ર તો એ ચારે કારણ મોક્ષ ના છે, તે એકબીજા અવિરોધ પણે પ્રાપ્ત થઈ મોક્ષ થાય છે. એક નો હોય તો ન થાય, મોક્ષ ન થાય. દર્શનજ્ઞાન ચારિત્ર હોય પણ તપ ન હોય, તપ એટલે વિશેષ લીન થવું, શ્રેણી માં એને તપ કહે છે, વિશેષ લીનતા થવી. હા, વિરોધ પણ એક સાથે જ હોય, ચારે કારણો એક સાથે વિરોધ પણ હોય. એ વિરોધ હોય તો એકાદુ ન હોય, એનો વિરોધ હોય તે ન હોય. દરેક માણસ વિરોધી ના ઓલામાં નથી જતા ને, શું કરે છે ભાઈ? એમ એ બધું કરે છે, આપણે એમાં નહીં જઈએ, એ તો એ કરે છે, આપણે નહીં જઈએ. બધી જગ્યા એમ જ છે ને, એ સાથે ન હોય, વિરોધ હોય તો સાથે ન હોય. પ્રશ્ન: સંકિત અધ્યાત્મ શૈલી ની શી રીતે છે? એટલે અધ્યાત્મ પદ્ધતિ એ સંકિત બતાવો એમ કે છે. શું પ્રશ્ન કર્યો છે? અધ્યાત્મ ના દ્રષ્ટિકોણ થી સંકિત ને કહો, સમજાવો. ઉત્તર: યથાર્થ સમજાય પરભાવ થી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે. યથાર્થ જ્ઞાન, જ્ઞાન પૂર્વક પ્રતીતિ આવે એટલે એને પરભાવ થી આત્યંતિક નિવૃત્તિ કરવી, પરભાવ છૂટી જવા. જે જે વિભાવો છૂટ્યા તેટલો તેટલો એ મોક્ષ માર્ગમાં જીવ આગળ વધ્યો છે. પાંચમું ગુણસ્થાન તો એ બતાવવા માટે, એમાં 11 પ્રતિમા છે ને, તો જેટલી જેટલી સ્વભાવની સ્થિરતા અને જેટલે અંશે વિતરાકતા વધી તે પરભાવની નિવૃત્તિ થઈ એટલી પ્રતિમા ત્યાં ગણવામાં આવે છે. એટલે એ ભાવનો બુદ્ધિપૂર્વકનો અભાવ થઈ જાય છે, પછી અબુદ્ધિપૂર્વક ઉપર ઉપરના ગુણસ્થાને જાય છે, પણ બુદ્ધિપૂર્વકનો વિકલ્પ ત્યાં ઉત્પન્ન થતો અટકી જાય છે. એ સ્વભાવ સ્થિરતાનું કારણ છે. તેટલા સમ્યક અંશ છે, તેટલા વિતરાકતાના અંશ છે. સમ્યક એટલે સમ્યક વિતરાકતા એમ. નહીતર તો માણસ શું છે, ત્યાગ પહેલું ગુણસ્થાન હોય ને દીક્ષા લઈ લે, નિવૃત્તિ કરી કે નહીં પરભાવથી, તો કે નહીં. ચતુર્થ ગુણ સ્થાન હોય ને દીક્ષા લઈ લે, દિગંબર દીક્ષા, તો પણ એટલા અંશે નથી. યથા ગુણ સ્થાને એટલા અંશે છે. એટલે તો એ 14 ગુણ સ્થાને એ સમ્યક અંશો જ બતાવવા છે, એ સમ્યક અંશો બતાવવા છે 14 ગુણ સ્થાનની અંદર. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક ના પરભાવોનો ક્ષય થાય છે, ત્યાં અભાવ થઈ જાય છે. એટલી વિતરાકતા થઈ. હા, એટલે વિતરાકતાના સદભાવમાં રાગનો અભાવ લેવો અને તે સમ્યક છે. મિત્ર કોઈ શું કહે છે? ભાઈ આવતા ને, નાણા ભાઈ વાત કરતા પેલા કે હું બીડી પીતો હતો, બીડી વગર મારે ચાલતું નહોતું, પછી બંધ કરી દીધી. હવે એટલી બધી દ્રઢતા આવી ગઈ છે કે બીડી નો વિચાર જ નથી આવતો. તો આવી રીતે થઈ શકે છે, ત્યાગ આવો થઈ શકે છે, તો કે સમ્યક નથી. શું કીધું? એ સમ્યક નથી. સમ્યક ક્યારે કહેવાય? કે સ્વરૂપ સ્વરૂપની સ્થિરતામાં અભાવ થાય એને સમ્યક અંશ કહેવામાં આવે છે. એ અંશે અંશે ચારિત્ર તો અંશે અંશે જ થાય છે ને, એમ લેવું. એને ખબર નહીં પડે, એને ખબર નહીં પડે. પણ અત્યારે એને એવું દ્રઢ લાગતું હોય, એટલી બધી દ્રઢતા લાગે કે મારી દ્રઢતા છૂટે એવું નથી, કે કોઈ રીતે મારી હવે દ્રઢતા નહીં છૂટે, એવી દ્રઢતા આવી ગઈ છે. આધાર કોનો છે તારી દ્રઢતાને? તારી દ્રઢતાને આધાર રાગનો છે, બીજો કઈ છે નહીં. અને આ તો ધ્રુવ પરમાત્માના આધારે અભાવ કર્યો છે. જેમાં અભાવ છે એવો જે પરમાત્મા, એના આધારે અભાવ થયો છે, એ સમ્યક છે એમ કેવું છે. હા, એના અવલંબન જ છે એ વાત, એનું અવલંબન કરીને અભાવ કર્યો છે, એ સમ્યક છે એમ કેવું છે.
અધ્યાત્મ ની શૈલી છે, આત્માના આધારે થાય તેટલું અધ્યાત્મ એમ કેવું છે. શું? જેટલું આત્માના આધારે થાય એટલું અધ્યાત્મ. શું? સમીક દર્શન ની વ્યાખ્યા નથી કરી, એમાં સમ્યક ચારિત્ર લીધું છે. આમાં શું? ઉત્તર માં સમ્યક ચારિત્ર દીધું છે. કૃષ્ણારે સંકેત શબ્દ વાપર્યો છે, એમણે સમ્યક અંશ કરીને સમ્યક ચારિત્ર લીધું છે. કારણ થી લીધું હોય, પૂછનાર નો ખ્યાલ હોય ને, એટલે એને સમજીને જ ઉત્તર આપે છે. પ્રશ્ન ગમે એ કરે. હા, તો એ ત્રીજા માણસ નો ખ્યાલ આવે, પણ જેને ઉત્તર આપ્યો છે એને સમજીને આપ્યો છે. આ જ્ઞાની ની વિશેષતા છે. સામાન્ય સમજે છે, ઉપર બેઠા છે ને એ નીચે વાળો ક્યાં ઉભો છે એને સમજે છે. શું? એટલે એને જે ઉત્તર ની જરૂર છે એ ઉત્તર એને આપે છે. શું? શાસ્ત્ર પદ્ધતિ આ ઉત્તર દેવો જોઈએ એમ ઉત્તર નથી દેતા, કેમકે વ્યક્તિગત વાત ચાલે છે. સ્વરૂપ સંશોધન કરતા કરતા કેવી રીતે ભેદ જ્ઞાન માં જવાય કે એવું કઈ પૂછેલો. પૂછતા ખ્યાલ આવી જાય છે જ્ઞાની પુરુષ ને, એ ખ્યાલ આવી જાય છે કે આને શું તકલીફ છે, આ પ્રશ્ન ક્યાંથી આવ્યો છે, કઈ તકલીફ માંથી ઉત્પન્ન થયો છે, અને એને શું કહીએ તો ઉપકારી થાય. કયો જવાબ દેતા એ જીવને અત્યારે ઉપકારી થાય એની યોગ્યતા છે. તો એને ઉત્તર આપ્યો રાગથી ભિન્ન કર્મ થવાનો. તો એને અપેક્ષિત ઉત્તર નહોતો મળ્યો. આમાં અપેક્ષા લઈને ગયા હોય કે આવો ઉત્તર આપશે, જાણપણું તો થઈ ગયું હોય, પણ પોતાના જાણપણાને પુષ્ટ કરવા માટે, ઘણી વાર કન્ફર્મ કરાવવા માટેનું, મારું જાણપણું બરાબર છે કન્ફર્મ કરાવવા માટે પ્રશ્ન પૂછે. કન્ફર્મેટરી ક્વેશ્ચન પદ્ધતિ બરાબર નથી. શું? જિજ્ઞાસાથી પૂછવું, કન્ફર્મ મારી વાત સાચી છે એમ કન્ફર્મ કરવા જતા એ વાત ઉપરનું વજન વધી જશે, નુકસાન થશે. શું? એમની પાસેથી ચોક્કસ કરાવવું કરતા અંદર થી પોતાના હાથમાંથી ચોક્કસ થાય એ વધારે સારું. અને એવું ના થાય ત્યાં સુધી એ વિષયની પણ જિજ્ઞાસા મારે એમાં કઈ સાઈડ થી નુકસાન થાય છે એ ખબર નથી પડતી, કેમ કે બહુ ભાગ વાતો પર્યાય આશ્રિત હોય છે, અને એ પર્યાય ઉપર વજન હોય, એ વજન વધારવા બહુ ભાગે તો એ વજન વધી જાય, એમાંથી પ્રશ્ન નીકળે છે. એટલે એનો ઉત્તર આપે બરાબર એ કે એ પ્રમાણે, એટલે એને તો બરાબર બૂત લાગી જાય, પુરાઈ જાય ત્યાં એ માણસ. લગભગ એ બાબતમાં જ્ઞાનીઓ બીજી જ રીતે જવાબ આપે છે. એને એને કલ્પેલો, એને માનેલો, એને વિચારેલો જવાબ નથી દેતા, બીજી રીતે જવાબ દે છે. એવી પદ્ધતિ લગભગ જોવામાં આવે છે, એ યથાર્થ છે. એટલે મને ત્યાં જવાબ બીજો મળ્યો એટલે પછી ચર્ચા થઈ અમારે, કે આનો ઉત્તર તો આમ આપવાને બદલે આમ કેમ આપ્યો. તમારી યોગ્યતામાં એ વાતની જરૂરત દેખાણી છે, પણ તમે એ પોતાના અપેક્ષિત ઉત્તરની પ્રતીક્ષામાં ઉભેલા હતા, એટલે એમણે જે બીજો ઉત્તર આપ્યો એ તમને સંમત ન થયો, એટલે એ ઉત્તરથી જે તમને ઉપકાર થવો જોઈએ એ ન થયો. નુકસાનાથી એના બદલે ખુલ્લું ઓપન માઇન્ડેડ ગયા હોય, ખુલ્લા મનથી, ખુલ્લા માનસથી, કે જે કઈ કહેશે તે મને જરૂરિયાત મળશે એ જ કહેશે, માટે હું એ વિચારણામાં એ જિજ્ઞાસામાં રહીને સાંભળું તો જુદો જ લાભ થાય. આમ ધ્યાન નથી કે આવી રીતે પ્રશ્ન કરવાની પદ્ધતિ આવી રીતે સત્સંગ કરવાની પદ્ધતિ એ લાભનું કારણ થતી નથી. વિચારતાઓ ચાલે કેવો પ્રશ્ન થવો જોઈએ, કઈ કેવી રીતે પૂછવું જોઈએ, કેવી રીતે જિજ્ઞાસામાં રહેવું જોઈએ, એ તો લાભ ન થાય. કેમ કે ધ્યાન ન રહીએ, મેં મારી ઈચ્છા પ્રમાણે જવાબ ન મળ્યો, આમ કેમ જવાબ આપ્યો, અહીંયા તો આવો જ જવાબ મળવો જોતો હતો, અહીંયા તો સંકેતનો જ જવાબ મળવો જોતો હતો, અહીંયા આમ કેમ જવાબ ચારિત્રનો આપ્યો. તને તો એ કહેવાની જરૂર હતી, એ તને ધ્યાન ન જાય ને, તને વિક્ષેપ થાય, હખડખડ થઈ જાય ત્યાં, પછી તર્ક વિતર્ક થાય, આમ કેમ આમ કેમ આમ કેમ, આ ગડબડ થાય પછી. હા, એ અપેક્ષા લઈને જાય કે પૂર્ણ અહીંયા ગુરુદેવ ના પાડે, અહીંયા ત્રિકાળી સ્વભાવ નહીં, અહીંયા પૂર્ણ દશાની વાત છે, પર્યાયની વાત કેમ લે છે, દ્રવની વાત લેવી જોઈએ ને, પર્યાયની વાત કેમ લે છે, પણ હવે એ સમજીને લે છે. એ પર્યાયની વાત કે તો સમજીને છે ને, દ્રવની કહેતો હોય સમજીને છે. કૃષ્ણ પૂદગલ છે, રાતો રહે છે, ઇત્યાદિ કોઈ પદ છે, પૂદગલ છે, રાતો રહે છે. ઉત્તર કે પૂદગલમાં રક્તમાન પણ તે મિથ્યાત્વ ભાવ છે. રાતો એટલે રક્ત, રસ આવવો, પૂદગલમાં રસ આવવો, સુખ બુદ્ધિ એ રસ આવવો તે મિથ્યાત્વ ભાવ છે. એ આમ શું છે કે પરપદાર્થ અને પર વિષયમાં સુખના પરિણામને મોટા ભાગે ચારિત્રના દોષમાં આપણે લોકો લઈ જાય છે, પણ સુખ બુદ્ધિ છે એ મિથ્યાત્મનો દોષ છે, અને મિથ્યાત્મ સહિતનો ત્યાં ચારિત્રનો દોષ છે. શું? કેમ કે વિષય કશાય તો ઉપરના ગુણ સ્થાને છૂટે છે, ચોથા ગુણ સ્થાને તો અવિરત રહે છે સમ્યક દ્રષ્ટિ, અને તો કઈ વિષય કશાય છૂટ્યા નથી, અને છતાં સમ્યક દર્શન છે. માટે વિષય કશાયના દોષ ચારિત્રમાં લઈ જાઓ, અને સુખ બુદ્ધિ છે એ મિથ્યાત્મનો દોષ છે, એ અજ્ઞાનનો દોષ છે. પ્રશ્ન. હા, રક્ત, રક્ત એટલે રસ આવવો, રક્ત થઈ જવું, રસ થી લીન થવું, એને રક્ત થયો એમ કહેવામાં આવે છે. એ રક્તમાન પણ એટલે રસ થી લીન થઈ ગયો, એ સુખ બુદ્ધિ વગર થાય નહીં એવું. પ્રશ્ન. અંતરાત્મા પરમાત્માને ધ્યાવે ઇત્યાદિ. ઉત્તર કે અંતરાત્મપણે પરમાત્મ સ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. અંતરાત્મપણે એટલે અંતર્મુખ થઈને એમ નિજ પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરે તો એ ધ્યાન કરતા કરતા પરમાત્મા થઈ જાય એમ કહેવું છે. એ કોઈ પદના કડી છે વચ્ચેની, એના ઉપર આ પ્રશ્ન પૂછ્યા છે. અને હાલ ધ્યાન શું કરતે છે ઇત્યાદિ. સદગુરુના વચનને વારંવાર વિચારી અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. સદગુરુના વચનને વારંવાર વિચારવા, અનુપ્રેક્ષા કરવી એટલે એની ભાવનાપૂર્વક વિચારવા, અને પરભાવને મળા પાડીને આત્માને ભિન્ન કરવો, અસંગ કરવો એટલે ભિન્ન કરવો, તે ધ્યાન કરવા જેવું છે. હાલ ધ્યાન તે કરવા જેવું છે. પ્રશ્ન. મિથ્યાત્વ અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછો કે તે યથાર્થ કહે છે કે કેમ, અર્થાત સમકીતિ નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને પૂદગળ ભાવને સેવવામાં કાંઈ બાદ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ. લેકિન મિથ્યાત્મમાં પોતે પ્રશ્ન કર્યો છે, એ પ્રશ્ન બરાબર નથી કર્યો. મિથ્યાત્મ અધ્યાત્મની પ્રરૂપણા, એટલે મિથ્યાત્મ પૂર્વક, એમ પૂર્વક શબ્દ રહી ગયો લાગે છે. અધ્યાત્મની પ્રરૂપણા કરે, પ્રરૂપણા વગેરે કરે એમ, એટલે પછી પોતે એ પ્રશ્ન ને સ્પષ્ટ કર્યો છે કે સંકેત નામ ધરાવે, શું વિષયાદિની આકાંક્ષા અંદરમાં હોય, શું અને પુદ્ગલ ભાવને સેવે પ્રીતિથી, રુચિથી, રસથી, સુખ બુદ્ધિએ, અને અમને કાંઈ બાદ નથી કેમ કે અમે સંકેત થઈ ગયા છે, અને અમને બંધ નથી, અમે તો સંકેતને બંધ હોય નહીં એમ કહે છે, તે યથાર્થ કહે છે કે કેમ, શું એવો પ્રશ્ન કર્યો છે. એટલે આ શુષ્ક જ્ઞાનની વાત લીધી છે. હા, એ બધા ટાઈમે બધા બધી જાતના જીવો હોય છે, દરેક જ્ઞાનીના ઉદય કાળમાં બધી જાતના એમનો વિરોધ કરનારા સ્વચ્છંદી આવા શુષ્ક જ્ઞાની બધા હોય છે, ખરા બધી જાતના હોય. હા, કોઈ કોઈ નીકળી જાય આવા, કોઈ કોઈ આવા શાસ્ત્ર વાંચીને એવા પણ બની ગયા હોય. ના જરાય નહીં ને, ઉત્તર આપે છે ને. આ તો એ પ્રશ્ન છે કે જ્ઞાનીના માર્ગની દ્રષ્ટિએ જોતા તે માત્ર મિથ્યાત્વ જ કથે છે, મિથ્યાત્વ જ કથે છે, એ સાચું બોલતો જ નથી. ભલે શાસ્ત્ર ની વાત કહેતો હોય તો પણ એનું બધું મિથ્યા છે, ખોટું છે, સદંતર ખોટું છે, કઈ સાચું એક અક્ષર એનો હાથો નથી એમ કેવું છે. પૂદગળ ભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતા નથી એમ કહે. પૂદગળ ભાવે એટલે પૂદગળ જેવો થઈને ભોગવે અને આત્માને કર્મ લાગતા નથી એમ કહે, તે જ્ઞાનીની દ્રષ્ટિનું વચન નથી, એ વાચા જ્ઞાનીનું વચન છે. ઘણા જેને ઉત્તર આપ્યો છે, છે બીજા પ્રશ્નો તો છે ઘણા, છે વિશેષ લઈશું.